समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमां परिशिष्टमां अमृतचंद्राचार्य भगवान 47 शक्तिनुं वर्णन करे छे। 47 शक्तिना स्वाध्यायमां 38 शक्ति सुधीनो स्वाध्याय आपणे पूरो कर्यो छे। हवे आजे 39मी शक्ति भाव शक्ति। जो आ पहला पण भाव शक्ति आवी 33मी शक्ति अपने भाव शक्ति तरीके समझा, त्यारे पछी भाव शक्ति अभाव शक्ति, भाव अभाव शक्ति, अभाव भाव शक्ति, भाव भाव शक्ति अने अभाव अभाव शक्ति, एम 6 शक्तिओ नो वर्णन आव्यु अने गुरुदेवे ए आपणने बराबर समझाव्यु। હવે આ ભાવ શક્તિ, આ 39મી શક્તિ છે એ 33મી ભાવ શક્તિ કરતા જુદી છે। 33મી જે ભાવ શક્તિ કઈ હતી એમાં તો વર્તમાન નિર્મળ પરિણામની વિદ્યમાનતાની વાત હતી કે કોઈ એક વર્તમાન નિર્મળ પર્યાય વિદ્યમાન હોય જ છે એવો ભાવ, એવી એ ભાવ શક્તિ હતી। અને અહીંયા જે આ ભાવ શક્તિ છે એ કારકો અનુસાર ક્રિયા રહિત આત્માના ભવન માત્ર મય ભાવ શક્તિ છે, એટલે એમાં ફેર છે। તો આપણે લઈએ ભાવ શક્તિ। આચાર્ય ભગવાન કહે છે કે કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવન માત્રમય ભાવ શક્તિ। કારકો કયા કયા છે? ષટકારકો આપણે કહીએ છીએ, તે કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એવા 6 કારકો છે। તો એ કારકો પ્રમાણે, કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત પરિણમન થવું એવું ભવન, એવા ભવન માત્રમય આ ભાવ શક્તિ છે। કર્તા, કર્મ આદિ કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવન માત્રમય, એટલે હોવા માત્રમય, થવા માત્રમય ભાવ શક્તિ। કારકો અનુસાર જે ક્રિયા થાય એ તો આપણે સમજીએ છીએ, પણ એનાથી રહિત જે ભવન, એ કારકો અનુસાર જે ક્રિયા છે એનાથી રહીત, એના વિનાનું જે ભવન, એટલે હોવા માત્ર, થવા માત્ર, એ જેને કારણે છે એ આ ભાવ શક્તિ। એટલે અહીંયા આપણને આ વિભાવ ભાવ, વિકારી ભાવ જે થાય છે એ એના ષટકારકોથી થાય છે। તો એક જે ક્રિયા જે થઈ રહી છે એનાથી રહિત ભગવાન આત્મા છે એ આ ભાવ શક્તિને કારણે, એટલે એનું પરિણમન, ભગવાન આત્માનું પરિણમન એ કારકો અનુસાર નથી થતું એમ અહીંયા તો કહેવું છે। કારકો અનુસાર જે ક્રિયા થાય છે, જે વિકારી પર્યાય થાય છે કે જે પર્યાય થાય છે તે આત્માની નથી, એનાથી રહિત આત્માનું ભવન છે એમ અહીંયા સમજાવવું છે। એટલે 33મી શક્તિમાં તો એ વાત હતી કે વર્તમાન નિર્મળ એની વિદ્યમાન અવસ્થા હોય, હોય ને હોય, કોઈ એક અવસ્થા તો વર્તમાન નિર્મળ હોય એવો ભાવ, એટલે એવી ભાવ શક્તિની વાત હતી। તો આપણે એને વિશે ગુરુદેવ પાસેથી વધારે વિસ્તારપૂર્વક સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો પાના નંબર 175 ભાવ શક્તિ. ગુરુદેવ અહીંયા કહે છે કે જુઓ, પહેલા 33મી ભાવ શક્તિ કઈ, ત્યાં તો વર્તમાન નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા હોવારૂપ શક્તિની વાત હતી. અહીં વાત જુદી છે. અહીં કહે છે કારકો અનુસાર જે ક્રિયા, કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહી, એ ક્રિયાથી રહિત, કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવન માત્રમય ભાવ શક્તિ. આ કારકો અનુસાર જે ક્રિયા એનાથી રહિત જે ભવન છે, એ ભવનના કારણરૂપ આ ભાવ શક્તિ છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય વસ્તુ જે એક જ્ઞાયક ભાવ, તેના તરફ જેની દ્રષ્ટિ છે, જ્ઞાયક ભાવ તરફ જેની દ્રષ્ટિ છે, તે ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ છે. અને એવા ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવને વિકારી કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત પરિણમન હોય છે, કારકો અનુસારની જે ક્રિયા એનાથી રહિત પરિણમન હોય છે, અને આવું કારકો અનુસાર જે ક્રિયા છે એનાથી રહિત પરિણમન થવાનું કારણ આ ભાવ શક્તિ છે. દેખે છે કે કારક ભેદની ક્રિયા વગર જ ભવવું, અર્થાત જ્ઞાન ભાવમય પરિણમવું, એવી આત્માની આ ભાવ શક્તિ છે. કારકો શું છે જરા સમજીએ તો જલ્દી સમજાઈ જશે. હમણાં પર્યાયના ષટકારકો ઉપર મોનામાં બે વખત સ્વાધ્યાય કરાવવાનું થયું. હમણાં જે રવિવાર ગયો હોય અને એની પહેલાના રવિવારે પર્યાયના ષટકારકો એવો વિષય મને આપવામાં આવ્યો હતો, પોણો કલાકનો સ્વાધ્યાય હતો. તો ત્યાં આ પર્યાયના ષટકારકોની વાત લીધી, અને સાથે સાથે પર્યાયના ષટકારકોને સમજવાથી આપણને વિકારનું કારણ જે છે એ શું, એવો જે પ્રશ્ન ઉઠે છે એનું સમાધાન મળી જાય છે, એ વાત પણ સાથે એમાં લીધી હતી. ત્યારે પહેલા તો કારકો સમજાવ્યા, આપણે અત્યારે ફરીથી કારકો સમજીએ. પ્રવચન રત્નાકરમાં 16મી ગાથામાં કારકોની વાત આવી, અહીંયા 100મી ગાથાની અંદર પણ એ વાત આવી છે. કારક એટલે કર્તા, કર્મ, કરણ, કરણ એટલે સાધન, સંપ્રદાન એટલે જેને એ લાભ મળે છે તે, અપાદાન અને અધિકરણ જેમાંથી થાય છે તે અને જેના આધારે થાય છે તે, એ પર્યાયના ષટકારકો આપણે કહીએ છીએ. અને પર્યાયના ષટકારકો એના પોતાના એમ જયારે કહીએ છીએ તો પર્યાય નો કરતા બીજો કોઈ નથી, પર્યાય પોતે જ છે, એટલે એ પર્યાય પોતે જ કરતા છે. અને જે પર્યાય થઈ એ જ એનું કાર્ય એટલે કર્મ છે, અને એ પર્યાય થવામાં બીજું કોઈ અન્ય સાધન નથી, પર્યાય પોતે જ સાધન છે એટલે કરણ છે. અને એ પર્યાય કોને માટે થઈ, તો કે પર્યાય એને પોતાને માટે થઈ, એટલે એનો લાભ પર્યાયને પોતાને, એટલે એ સંપ્રદાન પણ પર્યાય છે, અને અપાદાન એ પણ એનું પોતાનું જ છે. જેમાંથી પર્યાય થઈ તો એ અપાદાન પણ એ પર્યાય પર્યાય પોતામાંથી જ થઈ છે. અને અધિકરણ એનો આધાર એ પણ પર્યાય પોતે જ છે, બીજું કોઈ પરદ્રવ્ય નથી, એ પણ એનું પોતાનું છે, એમ ષટકારક આપણે કહીએ છીએ. તો જ્યારે વિકારી પર્યાયનો વિચાર કરીએ છીએ ત્યારે આપણને પ્રશ્ન થાય છે જે કે આ પર્યાય કેમ થઈ, જીવને કેમ થઈ, ત્યારે આપણે એમ કહીએ છીએ કે જીવનમાં એવો કોઈ ગુણ નથી છતાં થઈ, તો પછી એમ થાય કે કર્મને કારણે થઈ, કર્મના ઉદયો આવ્યા એટલે એવા વિકારી પરિણામ થયા, કર્મના ઉદયો સાથે જોડાતા વિકારી પરિણામ થયા એમ આપણે કહીએ છીએ. પણ એમાં તો કર્મના ઉદય તો નિમિત્ત છે, અને એ પરિણામ થાય છે એ તો એ વખતની જીવની તત્કાલીન યોગ્યતાને કારણે થાય છે, આમ પણ આપણે સમજીએ છીએ. પણ છતાંય દ્રષ્ટિનો વિષય શુદ્ધ છે એ બતાવવું છે એટલે એ પર્યાય આત્માના કોઈ ગુણને કારણે થઈ નથી એ સ્પષ્ટ છે, અને થઈ છે તો એનો કરનારો કોણ, એનો કરતા કોણ, કોણે કરી, શા માટે કરી, એ પ્રશ્ન રહી જાય છે. એટલે પછી ત્યાં એમ કહ્યું કે પર્યાયના સત્કારક એના પોતાના, પર્યાયના છ છ કારકો એના પોતાના. હવે આ કારકો ને અનુસરીને જે પર્યાય થાય છે, જે પરિણામ થાય છે, તો કહે છે કે એનાથી રહિત જે ભવન, એનાથી રહિત જે પરિણમવું થાય એ આ ભાવ શક્તિને કારણે થાય છે. એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે દ્રવ્ય વસ્તુ જે એક જ્ઞાયક ભાવ તેના તરફ જેની દ્રષ્ટિ છે તે ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ છે, અને એવા સમ્યક દ્રષ્ટિ જીવને વિકારી કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત પરિણમન હોય છે. કારક ભેદની ક્રિયા વગર જ ભોગવું થવું એવું પરિણમવું, એટલે કે જ્ઞાન ભાવમય પરિણમવું એવી આત્માની આ ભાવ શક્તિ છે. ધર્મીને આ કર્તા અને આ કર્મને એવા કારક ભેદની ક્રિયાથી રહિત નિર્મળ જ્ઞાન ભાવમય ભાવનું ભવન થયા કરે છે એ આ ભાવ શક્તિનું કાર્ય છે. આગળ ગુરુદેવ કહે છે, ધર્મી જીવને પર્યાયના ષટકારકથી શુભાશુભ ભાવ થતા હોય છે. ધર્મીને પણ શુભાશુભ ભાવ તો થાય છે, તો એ શુભાશુભ ભાવ થાય છે એ આત્માના કોઈ ગુણને કારણે નથી, એ વાત તો આપણે ઘણી વાર કરી, કેમ કે એવું હોત તો સિદ્ધને પણ થાત. સિદ્ધને એ શુભાશુભ ભાવ નથી થતા, એનો અર્થ જ એ છે કે આત્માના કોઈ ગુણને કારણે એ નથી. તો એની અહીંયા વાત ગુરુદેવ સમજાવતા કહે છે કે ધર્મી જીવને આ શુભાશુભ ભાવ થતા હોય છે. શા માટે થતા હોય છે? તો કે એ પર્યાયના ષટકારકથી શુભાશુભ ભાવ થાય છે. એ પર્યાય થાય છે તો સ્વતંત્રપણે પર્યાય થાય છે ને એના ષટકારકો એના પોતાના છે. તો આ રીતે તેને એક સમયની પર્યાયમાં રાગ આદિ વિકલ્પનું પરિણમન હોય છે. રાગની પર્યાય જે થઈ એ રાગની પર્યાય એના કોઈ ગુણને કારણે નથી થઈ, છતાંય એવો રાગ થયો છે એટલે રાગ આદિ વિકલ્પનું પરિણમન ધર્મીને હોય છે. તો એ પર્યાય સ્વતંત્ર રીતે થઈ છે અને એના ષટકારકો એના પોતાના છે. એટલે કહે છે કે રાગની પર્યાય એ પર્યાયનો કરતા, અને જે પર્યાય રાગની થઈ એ પર્યાય એ એનું કર્મ, અને તે પર્યાય પોતે કરણ એટલે સાધન, અને તે વિકારી પર્યાય પોતામાં રાખી એટલે એ પોતાને જ મળી એટલે એનું સંપ્રદાન, અને એ પર્યાય પોતામાંથી થઈ તેનું અપાદાન. એ રાગની પર્યાય પોતામાંથી થઈ એટલે તેનું અપાદાન, અને એ પર્યાયના આધારે પર્યાય થઈ તે અધિકરણ. એટલે આ એક સમયની પર્યાયની વાત લીધી છે. એ પર્યાય પોતે પોતાના આધારે થઈ, એમાં એવો અર્થ નથી કરવાનો કે આગળની કોઈ પર્યાયના આધારે થઈ, એમ અર્થ નથી. અહીંયા તો એક જ સમયની પર્યાયની સ્વતંત્રતા લીધી છે અને એના ષટકારકો એના પોતાના છે એની સમજ અહીંયા તો આપી છે. એટલે આ રીતે એક સમયની આ વિકૃત પર્યાય, વિકૃત અવસ્થામાં ષટકારક રૂપ પરિણમન છે. હવે અહીંયા કહે છે કે ષટકારક અનુસાર જે ક્રિયા શુભાશુભ વિકલ્પ છે, એ વ્રત આદિ વિકલ્પ છે, તો એ જે છે તે એનાથી રહિતપણે ધર્મી સમ્યક જ્ઞાની દ્રષ્ટિવંત નું પરિણમન હોય છે. ફરીથી આ ષટકારકોની વાત તો કરી કે કર્યાયના ષટકારકો એના પોતાના, એટલે એ જે ક્રિયા થાય છે એ વિકારી પર્યાય થઈ એટલે શુભાશુભ ભાવની ક્રિયા થઈ કે કોઈ બીજા વ્રત આદિનો વિકલ્પ થયો એવી કંઈક પણ ક્રિયા જે થઈ છે, તો કહે છે કે એવા ષટકારક અનુસાર જે ક્રિયા શુભાશુભ વિકલ્પ છે કે પછી વ્રતાદિ વિકલ્પ છે તો એનાથી રહિતપણે આ જ્ઞાનીનું પરિણમન હોય છે. જ્ઞાનીને આ રાગાદી વિકલ્પનું પરિણમન થયું, પણ છતાંય એ જ્ઞાનીનું પરિણમન એનાથી જુદું છે, એનાથી રહિતપણે છે. એ રાગ પણ એનું પરિણમન નથી. રાગ થયો છે છતાં એ રાગ પણ જ્ઞાની પરિણમતા નથી. કારણ કે આ જે સત્કારકો અનુસાર જે ક્રિયા થાય છે એનાથી રહિત ભગવાન આત્મામાં ભાવશક્તિને કારણે પરિણમન હોય છે. ઘણી વાર આ વાત કરી કે ધર્મીને રાગ થાય છે, પણ ધર્મી એને જાણે છે, પણ એ રાગરૂપ થતા નથી. એનું કારણ શું? કારણ એ જ છે કે જે રાગ થાય છે એ પર્યાય થઈ, તો એ પર્યાય સ્વતંત્ર રીતે એના સટકારકોથી થઈ. હવે આત્મામાં એક એવી શક્તિ પડી છે કે જે સટકારકો રૂપ પરિણમન છે એનાથી રહિતપણે પરિણમન થાય એવી આત્મામાં એક શક્તિ પડી છે. એ આ ભાવ શક્તિ છે. એટલે જે સટકારકો અનુસાર જે પરિણમન થયું, જે રાગ થયો કે બીજો અન્ય સ્વભાવ કોઈ પણ વિકલ્પ થયો, તો એનાથી રહિતપણે ધર્મીને પરિણમન થાય છે. આ ભાવ શક્તિનું કાર્ય છે. આગળ કહે છે કે ધર્મી જીવને પર્યાયમાં સટકારક અનુસાર વિકૃત અવસ્થા છે, એમાં એમ સિદ્ધ કર્યું કે પર્યાયમાં વિકૃતિ છે. ધર્મીને પર્યાયમાં, દ્રવ્યમાં તો સવાલ જ નથી, અને એની શ્રદ્ધામાં એની દ્રષ્ટિમાં પણ એ નથી, પણ છતાંય હજી પૂર્ણ દશા નથી થઈ તો એને પણ એવા પરિણામ થાય છે. એટલે કહે છે કે ધર્મી જીવને પર્યાયમાં સટકારક અનુસાર વિકૃત અવસ્થા છે, તો એમાં એમ સિદ્ધ કર્યું કે પર્યાયમાં વિકૃતિ છે તે એના સટકારકથી છે. એટલે પર્યાયના સટકારકથી એ વિકૃતિ છે. કેમ કે એ વિકૃતિ, એવી પર્યાય આત્માના કોઈ ગુણને કારણે નથી, તેમજ એ જડ કર્મને કારણે પણ નથી. જડ કર્મથી પણ એ વિકારી અવસ્થા થઈ નથી, અને પોતાના દ્રવ્યમાં કોઈ એવો ગુણ પણ નથી કે જેથી એવી વિકારી અવસ્થા થાય. એટલે એ વિકારી અવસ્થા જે થઈ એ સ્વતંત્રપણે થઈ, એટલે કે એના પોતાના સટકારકોથી થઈ, એટલે પોતાના સટકારકોને અનુસરીને આ વિકારી પર્યાય થઈ. અહીંયા તો ધર્મી જીવ લીધા છે, તો ધર્મી જીવને આ આવી પર્યાય થઈ છે, છતાં પણ ધર્મી જીવ એવા વિકારી ભાવે થતા નથી. રાગ થયો છે તો રાગના ભાવે થતા નથી, કારણ કે આ સટકારક રૂપે જે વિકૃત અવસ્થા થઈ છે એ અવસ્થાથી રહિત આત્માનું ભવન પરિણમન થાય છે. કેમ કે એવી ભાવ શક્તિ અંદરમાં પડી છે. તો અહીંયા ફરીથી વાંચીએ એટલે વધારે સ્પષ્ટ થઈ જાય. કહે છે કે ધર્મી જીવને પર્યાયમાં સટકારક અનુસાર વિકૃત અવસ્થા છે, એમાં એમ સિદ્ધ કર્યું કે પર્યાયમાં વિકૃતિ છે તે એના, એટલે પર્યાયના સટકારકથી છે. એ વિકૃતિ જડ કર્મથી નથી, તેમજ એ વિકૃતિ પોતાના દ્રવ્ય ગુણથી પણ નથી. જે શક્તિ છે તેનાથી વિકૃતિ નથી. કેમ કે સટકારક રૂપે વિકૃત અવસ્થા સ્વયં સિદ્ધ છે, એટલે કે પોતે એ સટકારકોને અનુસરીને એ પર્યાય થઈ છે. એ વાત એના સટકારકોથી છે એમ કહ્યું, સટકારકોને અનુસરીને છે એમ કહ્યું, એટલે એ વાત સિદ્ધ થઈ કે સટકારક રૂપે વિકૃત અવસ્થા સ્વયં સિદ્ધ છે, એનાથી થઈ છે. અને તેનાથી રહિત ભવન એટલે પરિણમન થાય તે આ ભાવ શક્તિનું કાર્ય છે. ગુરુદેવ કહે છે કે પ્રભુ, તારી જે જ શુદ્ધ ચૈતન્ય વસ્તુ અંદર પૂર્ણ અખંડ છે, તે અખંડ ધ્રુવ ઉપર દ્રષ્ટિ દેતા પર્યાયમાં સટકારકથી જે વિકૃત અવસ્થા છે તેનાથી રહિતપણે પરિણમન થાય છે. ભલે ને એ પર્યાયમાં એવી વિકૃત અવસ્થા છે, ષટકારકોને અનુસરીને જે વિકૃત અવસ્થા છે તે છે તો છે, પણ ભગવાન આત્માનું પરિણામ એનાથી રહિતપણે થાય છે. કેમ કે ભગવાન આત્મામાં ભાવ નામની શક્તિ પડી છે. કે છે કે આવો તારી ચૈતન્ય વસ્તુનો સ્વભાવ છે. દયા દાન વ્રત ભક્તિ ઇત્યાદિનો જે જ્ઞાનીને વિકલ્પ હોય છે તે પર્યાયના ષટકારકો, કર્તા કર્મ આદિ ષટકારકો છે, તો એ ષટકારકોથી એ વિકલ્પ છે, એવી ક્રિયા છે. અહીં કહે છે કે જ્ઞાનીને એનાથી રહિતપણે જ્ઞાન ભાવમય પરિણમન હોય છે. આ ભાવ શક્તિનું કાર્ય છે. પોતાને જે વિકૃત દશા છે એનાથી રહિત પોતાની ચૈતન્ય દશા છે એમ જ્ઞાની જાણે છે, અનુભવે છે. પોતાને વિકૃત દશા છે એને એ જાણે છે, અને પોતાની જે ચૈતન્ય દશા છે એને એ અનુભવે છે અને જાણે. વિકૃત દશાનો તો એ જ્ઞાતા દ્રષ્ટા માત્ર રહી જાય છે, અને જે પોતાની ચૈતન્ય દશા છે એનો એ અનુભવ કરનારો જ્ઞાન કરનારો છે. આમાં એમ સિદ્ધ થયું કે પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને પર્યાયના સત્કારકથી વિકૃત દશા હોય છે, અને દ્રવ્ય દ્રષ્ટિવંત ધર્મી પુરુષને પણ પર્યાયમાં સત્કારકથી વિકૃત દશા હોય છે. અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિને પણ એ પર્યાયના સત્કારકથી વિકૃત દશા છે, અને જે જ્ઞાની ધર્મી દ્રવ્ય દ્રષ્ટિવંત છે તેને પણ એ પર્યાયમાં પર્યાયના સત્કારકથી જ વિકૃત દશા છે. પણ એ બંનેને ભલે એ દશા છે છતાં બંનેમાં ફેર શું છે? તો કે જ્ઞાની ધર્મીને પોતાના સ્વરૂપનું લક્ષ થતા સ્વરૂપનો અનુભવ થયો છે, એટલે અનંત શક્તિઓનું પરિણમન એને અનુભવમાં આવ્યું છે. તો એને એ અનંત શક્તિઓનું નિર્મળ પરિણમન છે એને અનુભવાયું પણ છે, અને એવી શક્તિઓ નિર્વિકલ્પ ધ્યાનમાં એને ઉછળે છે. જ્યારે પેલો છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ, એને આમાંનું કાંઈ નથી. એટલે જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિ છે એને અનંત ગુણોનું નિર્મળ પરિણમન છે, તો એને આ ભાવગુણ અથવા તો ભાવ શક્તિનું પણ પરિણમન છે. તો એવા ભાવ શક્તિના પરિણમનને કારણે એ જ્ઞાની એને ભલે એ વિકારી પર્યાય હોય, વિકૃત દશા એને થઈ હોય, છતાંય એનાથી જુદો પોતે જ્ઞાન ભાવે પરિણમે છે. જ્યારે અજ્ઞાની એમ કરી શકતો નથી કે વિકૃત પરિણામ જે થયા છે એના મય થઈને એનામાં તન્મય થઈને પરિણમે. શું કહે છે કે આમાં એમ સિદ્ધ થયું કે પર્યાય દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને પર્યાયના સટકારકથી વિકૃત દશા હોય છે, અને દ્રષ્ટિવંત ધર્મી પુરુષને પણ પર્યાયમાં સટકારકથી વિકૃત દશા હોય છે. એટલે બંનેને પર્યાયમાં જે વિકાર છે એ તો એના સટકારકથી છે. હવે કહે છે અહીંયા 170માં પાના પર કે પરંતુ જેને પર્યાય દ્રષ્ટિ મટી અને શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ છે, એટલે કે જ્ઞાનીને, એને એક જ્ઞાયક ભાવની દ્રષ્ટિ થઈ છે, એટલે એને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન કરવા પણ ભાવ શક્તિ પ્રગટ થઈ છે. આ ભાવ ગુણ અથવા આ ભાવ શક્તિના કારણે વિકાર ભાવથી અભાવરૂપ પરિણમન થાય છે. જ્ઞાન ભાવે જ્ઞાનીનું પરિણમન થાય છે, વિકાર ભાવે એનું પરિણમન થતું નથી. વિકાર છે, વિકારની દશા છે, તો એને એ જાણે છે. વિકારની દશા રહે છે તો એને એ જાણે છે, એટલે એ તો એનું જ્ઞેય છે. તો એને તો ગુરુદેવ કહે છે કે એ તો કે પર જ્ઞેયમાં જાય છે. વિકારની દશા રહે છે તે તો પર જ્ઞેયમાં જાય છે, એને તો પર જ્ઞેયની જેમ જ્ઞાની જાણે છે. પોતાનું લક્ષ તો સ્વરૂપ તરફ રહે છે, એટલે એનું જ્ઞેય તો પોતાનું સ્વરૂપ જ છે. આવી સૂક્ષ્મ વાત છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ચૈતન્ય રત્નાકર પ્રભુ આત્મા છે, તેના સન્મુખની જેને દ્રષ્ટિ થઈ, ભગવાન આત્માના સન્મુખની જેને દ્રષ્ટિ થઈ છે, તેને પર્યાયમાં વિકૃતિ કિંચિત હોવા છતાં તેનાથી રહિતપણે પરિણમવું કેવો તેનો સ્વભાવ છે? ભલેને એવી કિંચિત ક્યાંક કોઈ કિકારી પર્યાય થઈ, કોઈ શુભાશુભ ભાવની પર્યાય થઈ તો ભલેને થઈ, એથી જ્ઞાનીને શું છે? જ્ઞાની તો પોતે પોતાના શુદ્ધ પરિણામને રહે છે અને એવા વિકારી પરિણામને માત્ર જાણે છે, એના જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. કારણ કે એમનું પરિણમન તો એ વિકૃતિથી રહિત છે. પર્યાયમાં જે વિકૃતિ છે તેનાથી રહિતપણે પરિણમવું એવો આત્માનો સ્વભાવ છે એ જ્ઞાનીએ પ્રગટ કર્યો છે. ગુરુદેવ કહે છે કે આ તો એમ વાત છે કે પર્યાયમાં વ્યવહાર રત્નત્રયનો ભાવ હો, વ્યવહાર રત્નત્રયનો ભાવ એ તો શુભ ભાવ છે. કહે છે કે પર્યાયમાં વ્યવહાર રત્નત્રયનો ભાવ હો, દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હો, નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા હો, પંચ મહાવ્રત આદિના પાલનનો વિકલ્પ હો, તો તે બધી વિકૃત અવસ્થા છે. તે બધી વિકૃત અવસ્થા છે કેમ કે એ બધા શુભભાવ છે, એમાં આત્માના કોઈ ગુણને કારણે એવું પરિણમન થતું નથી. એટલે તે પર્યાયના ષટકારક એના પોતાના છે અને એ પર્યાયના ષટકારક અનુસાર એ બધી અવસ્થાઓ થઈ છે. પર્યાયના ષટકારકના પરિણમન રૂપ એ અવસ્થા છે, છતાં પણ આત્મામાં તેનાથી રહિતપણે પરિણમવાનો ભાવ ગુણ છે. જેથી ધર્મી પુરુષને વિકારના રહિતપણે નિર્મળ જ્ઞાન ભાવમાં પરિણમન હોય છે. દયા દાન વ્રત આદિના વિકલ્પ તે એ પર્યાયના ષટકારકોને અનુસરીને એ વિકૃત ક્રિયા છે, પણ તેનાથી રહિતપણે ભવન એવું પરિણમન આ ભાવ શક્તિને કારણે જીવને થાય છે. આગળ આ જ પાના ઉપર અહીંયા છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે જેને ભેદનો આશ્રય છૂટી પરમાર્થ સ્વરૂપ શુદ્ધ એક જ્ઞાયકનો આશ્રય થયો, ભેદનો આશ્રય છૂટી અભેદનો આશ્રય થયો, જ્ઞાયકનો આશ્રય થયો, એવા સમ્યક દ્રષ્ટિ જીવને પર્યાયમાં વિકૃત અવસ્થા હોય છે, પણ તેની ઉપર એવા જ્ઞાનીની સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ નથી. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની દ્રષ્ટિ તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવ ઉપર હોય છે અને તે કારણથી ધર્મી જીવને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન થાય છે. આ ભાવ શક્તિનું કાર્ય છે. ધર્મીને પર્યાયમાં કિંચિત વિકાર હોય છે, તે જ્ઞાનના જ્ઞેયમાં જાય છે. જેને ભેદનો આશ્રય છૂટીને પરમાર્થ સ્વરૂપ શુદ્ધ એક નાયકનો આશ્રય થયો, એવા સમ્યક દ્રષ્ટિ જીવને પર્યાયમાં વિકૃત અવસ્થા હોય છે, પણ એવા સમ્યક દ્રષ્ટિ જીવની એ વિકૃત અવસ્થા ઉપર દ્રષ્ટિ નથી. તેની દ્રષ્ટિ, એવા જ્ઞાનીની દ્રષ્ટિ તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય સ્વભાવ ઉપર હોય છે અને તે કારણથી ધર્મી જીવને વિકૃત અવસ્થાથી રહિતપણે પરિણમન થાય છે અને આ ભાવ શક્તિનું કાર્ય છે. ધર્મીને પર્યાયમાં ક્યારેક કિંચિત વિકાર હોય છે, તે જ્ઞાનના જ્ઞેયમાં જાય છે. એટલે કે એ તો જ્ઞેય રૂપે છે, એને તો એ જ્ઞેય તરીકે જાણે છે, પણ જ્ઞાની એની સાથે જોડાતા નથી. અને તે ભાવે થતા નથી, તે રૂપે પરિણમતા નથી. શુદ્ધભાવ થયો છે તો શુદ્ધભાવે નાની પરિણમતા નથી, એને માત્ર એ જાણે છે એટલે તો એમના જ્ઞાનનું જ્ઞેય છે, અને એ સ્વર્ગ્નેયપણે બહાર રહી જાય છે. સ્વર્ગ્નેય તો પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, અને આ તો પરજ્ઞેય છે. પરજ્ઞેયપણે બહાર રહી જાય છે, જ્ઞાની એને જાણે છે. જૈન ધર્મમાં આવી અલૌકિક વાત છે.
આગળ 177માં પાના ઉપર
બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે બીજી લીટીમાં કે ભાઈ, વિકૃત અવસ્થારૂપ જે ક્રિયા છે તે ક્રિયાથી રહિતપણે થવું એવું તારું સ્વરૂપ છે. પહેલા તો આ ભાવ શક્તિ સમજાવી, અને ભાવ શક્તિ સહિત તું ભગવાન આત્મા છો એમ ગુરુદેવ આપણને કહે છે કે ભાઈ, વિકૃત અવસ્થારૂપ જે ક્રિયા છે તે ક્રિયાથી રહિતપણે થવું, રહિતપણે પરિણમવું એવું તારું સ્વરૂપ છે. વિકૃત અવસ્થા સહિત રહેવું એવો કોઈ તારો ગુણ નથી. વર્તમાન પર્યાયમાં આપણને જે વિકૃત અવસ્થા છે, વિકૃતિ જે પડી છે, આપણે એને મલિનતા પણ કહીએ છીએ, પણ છતાંય એમ વિકૃત અવસ્થા સહિત રહેવું, એમ વિકૃત અવસ્થા રૂપે પરિણમવું એવો કોઈ આત્મામાં ગુણ નથી. વિકૃત અવસ્થા સહિત રહેવું અને એવી રીતે પરિણમવું એવું ભગવાન આત્માનું સ્વરૂપ નથી. વિકૃત અવસ્થા થઈ છે તો થઈ છે, એ તો અવસ્થા છે, પર્યાય છે, તો પર્યાયમાં ભલે ને રહી, એનાથી જુદો હું ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છું એ વાતનો પાકો નિર્ધાર નિર્ણય કરીને દ્રષ્ટિને સ્વરૂપ તરફ લઈ જતા પછી નિર્મળ પરિણામ થાય છે. અને આ વિકૃત અવસ્થા થાય તો પણ ભલે થાય, એથી કાંઈ આત્માને પડવાપણું, નુકસાનપણું કે કર્મબંધપણું કાંઈ થતું નથી. માત્ર એને એ જ્ઞાતા ભાવે જાણે છે, એને માત્ર એ જ્ઞાતા ભાવે જાણે છે. સમ્યક દર્શન થયા પછી આખી દ્રષ્ટિ બદલાઈ જાય. સમ્યક દ્રષ્ટિની દ્રષ્ટિ જુદી છે, એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે, જે અનુભવ થયો છે એના ઉપર રહે છે. ભલે ને બહારમાં બધા એ વેપાર વગેરે કરતા હોય, બધી જગ્યાએ એનો ઉપયોગ રહેતો હોય, તેથી શું, અને આપણને લાગે કે એમને પણ આ શુભાશુભ ભાવ થઈ રહ્યા છે. ચોથા ગુણસ્થાનની દશામાં તો શુભ ને અશુભ બંને પ્રકારના ભાવ હોય છે, તો એવી વિકૃત અવસ્થા દેખાય આની ચોથા પાંચમા ગુણસ્થાનની દશામાં હોય અને એમને એવા ક્રોધ માન દેખાય, પણ જ્ઞાનીને એમાં કરતા ભાવ નથી, એનું સ્વામિત્વ નથી, એનાથી પોતે પિંડ જુદા છે. અને આ જે પર્યાય થઈ છે, જે વિકાર થયો છે, એને જ્ઞાની એ જ સમયે જાણે છે. એ જ્યારે થઈ છે ત્યારે તે જ સમયે એને જાણવાવાળી જ્ઞાનની પર્યાય છે, તો એને જાણે છે. જ્ઞાની તો જ્ઞાતા ભાવે રહે છે, તો એના જ્ઞાતા દ્રષ્ટા છે. એ વાત અહીંયા ગુરુદેવ વધારે સ્પષ્ટ કરે છે કે વિકૃત અવસ્થારૂપ જે ક્રિયા છે તે ક્રિયાથી રહિતપણે થવું એવું તારું સ્વરૂપ છે, અને વિકૃત અવસ્થા સહિત રહેવું એવો કોઈ તારો ગુણ નથી. નિરાલંબી શુદ્ધ ચૈતન્યની આ અપૂર્વ વાત છે. કહે છે કે રાગાદી કારકોને અનુસર્યા વગર જ સમ્યક્ત્વ આદિ શુદ્ધ ભાવ રૂપે પરિણમવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. રાગાદી કારકોને અનુસર્યા વગર જ સમ્યક્વાદી શુદ્ધ ભાવ રૂપે પરિણમવાનો ભગવાન આત્માનો સ્વભાવ છે. ભાવ એટલે શુદ્ધ ભાવ રૂપે ભવું, થવું, શુદ્ધ ભાવ રૂપે સ્વયં ભવવાની, શુદ્ધ ભાવ રૂપે સ્વયં થવાની આત્માની શક્તિ છે. તેમાં ભિન્ન બીજા કોઈ કારકોની અપેક્ષા નથી, ભિન્ન બીજા કોઈ કારકોનું આલંબન નથી. એકવાર આત્માની આવી અચિંત્ય શક્તિને ઓળખે, ઓળખે કઈ રીતે, એનું લક્ષ કરે તો ઓળખાય ને, સ્વરૂપનું લક્ષ કરે, ત્યાં એકાગ્રતા કરે તો એને એનો અનુભવ થાય. પણ એકવાર એવું એ અનુભવે એ શક્તિને ઓળખે, અનુભવ સહિત ઓળખે, તો પછી બહારમાં ક્યાંય મોહ ન રહે, પછી બધો મોહ એનો નાશ પામે અને અંતર્મુખ થઈ અલ્પકાળમાં મુક્તિ થઈ જાય, એવી આ અલૌકિક વાત છે. સુખદેવ કહે છે કે ભાઈ સમજાય એટલું સમજવું બાપુ. પર્યાયમાં વિકાર છે તે પર્યાયના સટકારક અનુસાર અધ્ધરથી ખડો થયો છે. જો પહેલા પણ આ વાત આવી, ઉપરથી થયું છે, અધ્ધરથી છે, આ વાત પહેલા પણ અગાઉ પણ ગુરુદેવે કહી, વ્યક્તિના વર્ણનમાં આ વાત બે વખત આવી. શું કહે છે કે પર્યાયના સટકારક અનુસાર આ વિકાર અધ્ધરથી ખડો થયો છે. પરના અનુસાર વિકાર નથી, કોઈ પર અનુસાર નથી, એટલે કે કર્મ અનુસાર, કર્મના ઉદય અનુસાર એને આ વિકાર થયો છે એમ નથી. જો કર્મના ઉદય અનુસાર વિકાર થાય તો કોઈ જીવ કર્મરહિત થઈ શકે જ નહીં. હંમેશા એ વિકાર કયા કરે, નવા નવા કર્મ બાંધ્યા કરે, એટલે એમ નથી. કર્મને કારણે એને વિકાર નથી થતો, એ ધારે તો એ વિકારથી રહિત થઈ શકે છે. કેમ કે વિકારને કારણે કર્મનો બંધ ક્યારે પડે છે કે એની સાથે જોડાય છે, તો એટલે ગુરુકર્મના ઉદયના નિમિત્તે એવા વિકાર થયા છે, પણ એનો નાતા દ્રષ્ટા એ રહે છે અને એમ એને પછી ભવના ભ્રમણ થતા નથી. એટલે આ વાત પણ બરાબર છે કે કર્મ અનુસાર એ કંઈ થતું નથી, એટલે કહે છે કે પરના અનુસાર એ વિકાર નથી. અને બીજી વાત કે સ્વદ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે વિકાર થાય, એટલે સ્વદ્રવ્યના ગુણને કારણે પણ આવો વિકાર નથી. એટલે આ વિકાર ક્યાંથી થયો, તો કહે છે કે વિકાર જે થયો એવી જે પર્યાય થઈ એ એના સટકારકથી સ્વતંત્રપણે થઈ છે, એટલે એ અધ્ધરથી ખડો થયો છે વિકાર. જે સમયની તત્કાલીન એવી યોગ્યતા છે એટલે એવી વિકારી પર્યાય થઈ છે. હવે એમાં એ જોડાઈ જાય છે એટલે કર્મ બાંધે છે, અને જેટલી તીવ્રતાથી જોડાય છે એટલો અનુબંધ થાય છે. એમાં જોડાતો નથી અને એવા પરિણામ થયા છે તો એને માત્ર જાણે છે, એને માત્ર જાણે છે તો એ નિદ્રા કરે છે. કે છે અહીંયા કે સ્વદ્રવ્ય ગુણ પણ એ વિકારનું કારણ નથી, અને પરના અનુસાર પણ એ વિકાર થયો નથી, કોઈ બીજો પણ એનું એમ કારણ નથી, કર્મ કે બીજું કાંઈ એનું કારણ નથી. પણ પર્યાયમાં વિકાર છે તે પર્યાયના સત્કારક અનુસાર અધ્ધરથી ખડો થયો છે. ગુરુદેવ કરુણા કરીને કહે છે કે ભગવાન તારી ચૈતન્ય વસ્તુ અંદર એટલા વિદ્રાગતાના સ્વભાવથી ભરેલી છે, જ્યાં અંતર્મુખ દ્રષ્ટિ થઈ કે તરત જ વિકારથી રહીતપણે ભવવારૂપ સ્વભાવનું ભવન પરિણમન થાય છે. અંતર્મુખ દ્રષ્ટિની આ કમાલ છે કે દ્રવ્ય દ્રષ્ટિવંત પુરુષને વિકારના છ કારકરૂપ પરિણમન છૂટીને મોક્ષ પ્રત્યેના છ કારકોનું પરિણમન શરૂ થાય છે. માટે હે ભાઈ, તું અંતર્મુખ દ્રષ્ટિ કર, તને પરમ પદની મોક્ષ પદની પ્રાપ્તિ થશે. મોક્ષ પ્રત્યેના છ કારકોનું પરિણમન શરૂ થાય છે એટલે કે પોતે પૂર્ણ શુદ્ધ છે અને પોતે પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે એવી એનામાં શક્તિઓ પડી છે. હવે એનું વર્ણન હવે પછી આવશે. કર્તા શક્તિ, કર્મ શક્તિ જે છે એ બધી શક્તિનું વર્ણન આવશે. એમાં કર્મ શક્તિને પહેલી લીધી છે, પછી કર્તાને લીધી છે, પછી કર્ણ સંપ્રદાયના પાદાને એ રીતે છેલ્લી સંબંધથી પણ પ્રાપ્તિ લીધી છે, તો એના વર્ણન આવશે. તો આત્મામાં એવા કારકો રૂપ શક્તિ પડી છે, આત્મામાં એવી કારકો રૂપ શક્તિ પડી છે, એ આત્માનો એવો ગુણ છે કે જેને કારણે એ પોતે કોઈની પણ મદદ વિના પોતાના શુદ્ધ પરિણામ રૂપે, પૂર્ણ નિર્મળ દશા રૂપે પોતે પ્રગટ થઈ જાય છે, એટલે એ પોતે સ્વયંભૂ છે. અને આ સ્વયંભૂની વાત પ્રવચન સારની 16મી ગાથામાં કરવામાં આવી છે કે પોતે સ્વયંભૂ છે. સ્વયંભૂ છે એટલે પોતે જ કરતા થઈને જ્ઞાન ભાવે થાય છે, પૂર્ણ જ્ઞાન સ્વભાવ ભાવે થાય છે, એનું કર્મ છે અને એ પોતે જ એનું સાધન છે. પોતાને માટે જ એ દશા થઈ છે, એટલે પોતે જ એ સંપ્રદાન છે, પોતે જ અપાદાન અને પોતે જ અધિકરણ છે, એમ ભગવાન આત્મા સ્વયંભૂ છે. એવી વાત કરી છે. એટલે અહીંયા ગુરુદેવે એ રીતે લીધું છે કે મોક્ષ પ્રત્યેના છ કારકોનું પરિણામ શરૂ થાય છે. માટે એ ભાઈ તું અંતર્મુખ દ્રષ્ટિ કર, તને પરમ પદની મોક્ષ પદની પ્રાપ્તિ થશે. અહીંયા પાના બ્રેક પર છઠ્ઠા પેરેગ્રાફમાં કહે છે કે પર્યાયમાં વિકૃતિ છે તે તેના સટકારકથી ઉભી થઈ છે. વિકૃતિ થાય એવો કોઈ ગુણ તારામાં નથી, તથા પર્યાયમાં વિકૃતિ થાય તેનો કરતા કોઈ પર નથી, બીજો નથી. તારામાં એવો ગુણ નથી અને બીજો પણ એનો કરતા થાય એમ નથી. પર્યાય પોતાના સટકારકથી વિકૃત થાય છે, એટલે કે ઉત્પન્ન થઈ છે. વિકૃત પર્યાય, વિકારી પર્યાય એ પોતાના સટકારકથી ઉત્પન્ન થઈ છે. પરથી નહીં, એમ જાણી જે પરથી પરાન્મુખ થઈ પરિણમે છે તે વિકૃતિથી રહિતપણે નિર્મળ પરિણમે છે. અને વિકૃતિથી રહિતપણે નિર્મળ પરિણમવું એવો જ ભગવાન તારો સ્વભાવ છે, એવો જ તારો ભાવ એવો ગુણ છે. આગળ 178 પાના પર બીજા પેરેગ્રાફમાં કહે છે કે પરથી અને રાગથી એટલે વિકારથી નિરપેક્ષ જ્ઞાન આનંદ રૂપે ભગવાનનો પરિણમવાનો પોતાનો સ્વભાવ છે. પણ આવા સ્વભાવને અજ્ઞાની જાણતો નથી. પોતાનો રાગ અને વિકારથી નિરપેક્ષપણે જ્ઞાન આનંદ રૂપે પરિણમવાનો સ્વભાવ છે, પણ અજ્ઞાની એને જાણતો નથી. તેથી અજ્ઞાની બહારમાં કારણો શોધે છે અને વ્યર્થ આકુલ વ્યાકુળ થઈ દુઃખી થાય છે. પોતાનો જ્ઞાન આનંદ સુખનો સ્વભાવ છે એને જ્ઞાની જાણતો નથી, એટલે બહારમાં એ સુખના સાધનો શોધી રહ્યો છે, સુખના કારણો શોધી રહ્યો છે, અને તેથી એ નકામાનો આકુલ વ્યાકુળ થઈ અને દુઃખી થાય છે. અરે ભાઈ, પર નિમિત્ત વસ્તુ કારણ છે એ વાત તો દૂર રહો. કોઈ પર વસ્તુ નિમિત્ત એ કોઈ કારણ છે, એટલે કે એના દ્વારા એના કારણે આ જ્ઞાન થાય કે સુખ કે આનંદ અનુભવ થાય એ વાત તો દૂર રહી. પણ વિકારના કર્તા કર્મ આદિ છ કારકો જે પર્યાયમાં હોય છે તે કારકો અનુસાર ભોગવાનો પરિણમવાનો પણ આત્માનો સ્વભાવ નથી. તો પછી પર વસ્તુ ને કારણે એને કંઈ થાય તો ક્યાં વાત જ છે. પરથી વિકાર થાય કે પરથી ગુણ થાય એમ જે માને છે તે તો પરાવલંબી બહિર્દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. પોતાને જે વિકારી પર્યાય થઈ છે, શુભાશુભ ભાવની પર્યાય થઈ છે, તો એનાથી પણ આ ભગવાન આત્મા જુદો પરિણમે છે. તો પછી પરને કારણે એને સુખ કે દુઃખ થાય એ વાત તો રહેતી જ નથી. પણ છતાંય પરથી પોતાને લાભ થાય, ગુણ થાય કે વિકાર થાય એવું જે માને છે એ તો પરાવલંબી બહિર્દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિ છે. અને રાગ આદિ વિકારને જે પોતાનું સ્વરૂપ માને છે, સુભાષુ ભાવને પોતાનું સ્વરૂપ માને છે, પોતાના છે એમ માને છે, પોતે એ રૂપે પરિણમે છે એમ માને છે, અથવા તો એવા સુભાષુ ભાવથી એવા વિકારથી પોતાને લાભ થવાનું, ગુણ થવાનું, ભલું થવાનું માને છે, તે રાગી મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે રાગથી ભિન્ન હું એક શુદ્ધ ચૈતન્ય ઘન આત્મા છું એમ તે જાણતો નથી, અનુભવતો નથી. વાસ્તવમાં જ્ઞાતા પોતે જ શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવના આશ્રયે ભેદરૂપ કારકોની ક્રિયાથી રહિતપણે શુદ્ધ ભાવ રૂપે પરિણમે એવો એનો સ્વભાવ છે. આ ભાવશક્તિ આવી આ ભાવશક્તિ છે. કારકોની ક્રિયાથી રહિતપણે શુદ્ધ ભાવ રૂપે પરિણમે એ આ ભાવશક્તિનું કાર્ય છે. આપણે કહીએ કે ભગવાન આત્મા સિદ્ધ સમાન ત્રિકાળ શુદ્ધ છે, પણ હવે સમજાય છે ને કે શા માટે ત્રિકાળ શુદ્ધ રહે છે, શા માટે ગમે તેવી પર્યાયમાં જાય તે છતાંય
એને જે
ભાવ થયા છે, વિકારી પરિણામ થયા છે, એ એનામાં પ્રવેશતા નથી, એને મલિન કરતા નથી. વાત હવે સમજાય છે ને? કેમ કે આત્મામાં એવી અનંત શક્તિઓ પડી છે, એનું શક્તિ રૂપે શુદ્ધ રહેવું એ તો છે, પણ એ શક્તિઓનું પરિણામ પણ શુદ્ધ નિર્મળ છે, અને એ અન્ય કોઈ વિકારને, વિકારી પરિણામને અંદરમાં પ્રવેશવા દેતું જ નથી. અદભુત વાત છે. ભગવાન આત્માની શું વાત કરી! એટલે તો ગુરુદેવ એને ચૈતન્ય ચમત્કાર કહે છે. આવો ચમત્કાર છે. અહીંયા 178માં પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અરે પ્રભુ, તારી પર્યાયમાં પર આશ્રય સટકારક અનુસાર વિકાર ઉત્પન્ન થાય છે. તેમાં કર્મ કારણ છે એમ બિલકુલ નથી. આ દ્રવ્ય કર્મ, જળ કર્મ છે તે કારણ છે એમ બિલકુલ નથી. એના ઉદય આવ્યા છે એ એનું કારણ નથી. જે વિકાર થાય છે એ સટકારક અનુસાર થાય છે, સ્વતંત્રપણે થાય છે, અને એમાં કર્મ કારણ નથી. અશુદ્ધતા કાળે પોતાના જ અશુદ્ધ સટકારકો વડે આત્મા અશુદ્ધ રૂપે થાય છે પર્યાયમાં, પણ કર્મને લીધે થતો નથી. પર્યાયમાં એ અશુદ્ધતા થઈ છે તો એ વખતે એ કર્મને લીધે થયું છે એમ નથી. પંચાસ્તિકાયની ગાથા 62ની વાત ઘણી વાર આવી છે. આજે ફરીથી ગુરુદેવ અહીંયા કહે છે કે પંચાસ્તિકાય ગાથા 62ની ટીકા લખતા જયસેન આચાર્ય દેવ કહે છે કે જેમ અશુદ્ધ છ કારક રૂપે પરિણમતો થતો અશુદ્ધ આત્માને કરે છે, તેમ શુદ્ધ આત્મતત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ અભેદ છ કારક રૂપે સ્વભાવથી પરિણમતો થતો શુદ્ધ આત્માને કરે છે. શું કહે છે? પંચાસ્તિકાને જે વાત કરી છે એની જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર શું વાત આવી છે કે જયસેન આચાર્ય ભગવાન કહે છે કે જેમ અશુદ્ધ છ કારક રૂપે પરિણમતો થતો અશુદ્ધ આત્માને કરે છે, તેમ શુદ્ધ આત્મતત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ અભેદ છ કારક રૂપે સ્વભાવથી પરિણમતો થતો શુદ્ધ આત્માને કરે છે. આ રીતે અશુદ્ધતામાં તેમજ શુદ્ધતામાં અન્ય કારકોથી નિરપેક્ષપણું છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિમાં જ્ઞાન માત્ર ભાવના ભવનમાં ભેદરૂપ અશુદ્ધ કારકોનો અભાવ જ છે. આમ કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિતપણે ભવવાનો, પરિણમવાનો, ભગવાન આત્માનો સ્વભાવ છે તે આ ભાવ શક્તિને કારણે છે. કહે છે ગુરુદેવ કે ભાઈ, તારામાં એવો કોઈ ગુણ નથી કે વિકાર સહિત પરિણમન થાય. પર્યાયમાં પોતાના સટકારકથી સ્વતંત્ર વિકૃત અવસ્થા થઈ છે, પણ તારા સ્વભાવમાં, ભાવ ગુણમાં એવું સામર્થ્ય છે કે તારામાં વિકારથી રહિત નિર્મળ શુદ્ધ ભાવરૂપ ભવન પરિણમન થાય. આવી વાત હોય ત્યારે જેને સંગત દર્શન થયું હોય એવા જ્ઞાની પુરુષને પછી પર્યાયમાં શું થાય છે, કેમ થશે, એવો વિકલ્પ ક્યાંથી આવે? એટલે પછી સોગાણીજી એમ જ કહે ને કે જો પર્યાય કો હોના હે હો, કેવલ જ્ઞાન કી પર્યાય કો ભી હોના હે તો હો, હમ તો ત્રિકાળ શુદ્ધ રહે. પછી એમ જ વાત આવે ને કે જેને અંદરમાંથી આ પોતાના નિર્મળ પરિણામનો અનુભવ થયો છે, એને તો બધી શક્તિઓનો અંશે અનુભવ થઈ ગયો છે કે પોતાનામાં એવી શક્તિ પડી છે, પોતાનું આવું સામર્થ્ય છે, પછી ક્યાં એને ડર છે, ક્યાં એને ભય છે કે મારામાં કોઈ વિકૃતિ આવી જાય કે મારામાં કોઈ મલિનતા બેસી જાય? એવો ભય ડર કાંઈ રહેતું જ નથી, દ્રષ્ટિ સ્વરૂપ તરફ જ રહે છે. ક્ષણિક વિકાર થાય છે અધૂરી દશામાં, તો એની સાથે જોડાતા નથી, એનાથી એ પોતાને જુદો અનુભવે છે. આવી વાત છે. ગુરુદેવ અહીંયા કહે છે 189માં બારા ઉપર કે અંદરની જે વાત છે એ આ કહેવાય છે. ભાવ શક્તિનું ક્રમવર્તી પરિણમન તે પર્યાય. ત્રિકાળ અસમય વર્તતી શક્તિ તે ગુણ, અને તે ગુણ પર્યાયને ધરનારું દ્રવ્ય તે દ્રવ્ય, એમ ત્રણેય મળીને આત્મા છે. દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ મળીને ભગવાન આત્મા છે ને. તો અહીંયા ભાવશક્તિની વાત ચાલતી એટલે ગુરુદેવે આ રીતે લીધું કે ભાવશક્તિ નું ક્રમવર્તી પરિણમન એ પર્યાય, એટલે એવી પર્યાય અને એવો ગુણ, અક્રમે વર્તતી શક્તિ એટલે ગુણ, એવો ભાવ ગુણ અને એવા ગુણને ધરનારું દ્રવ્ય, એટલે એમ એ દ્રવ્ય ગુણ અને પર્યાય, આમ આત્મા છે. આગળ કહે છે, અનંત ગુણ સ્વભાવથી ભરેલો ભગવાન આત્મા છે. તે વિતરાગતાના ભાવે પરિણમે એવું તેના ભાવગુણનું કાર્ય છે. રાગરૂપે ન પરિણમવું, રાગ રહિત પરિણમવું એવું સારું સ્વરૂપ છે ભાઈ. અરે પ્રભુ, આમાં શું તકરાર વિવાદ શું કામ કરે છે? આમાં તો તારા હિતની પરમાર્થરૂપ વાત છે. વિકાર સહિત પરિણમવું અને વિકારમાં સુખબુદ્ધિ થવી એ તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિને હોય છે. જ્ઞાની તો પર્યાયમાં કિંચિત જે આસક્તિના પરિણામ છે, વ્યવહારના પરિણામ છે, તેનાથી રહિત પોતાનું પરિણમન સાધે છે. આ સાધના, આ આરાધના અને આનું નામ ધર્મ છે. હવે આમાં કેટલાક કહે છે કે તમે ક્રિયાકાંડ ઉથાપો છો, પણ એમ નથી પ્રભુ. ક્રિયા તો કારકો અનુસાર પર્યાયમાં થાય છે, પણ તેને અનુસરીને નહીં, પણ તેનાથી રહિત ભવન માત્રમય આત્માની ભાવ શક્તિ છે. ક્રિયા તો કારકો અનુસાર પર્યાયમાં થાય છે, પણ એવી કારકો અનુસાર થતી ક્રિયાથી રહિત ભવન પરિણમન થાય એવી ભગવાન આત્માની આ ભાવ શક્તિ છે. ગંભીર વાત છે ભાઈ. આત્મા સચિદાનંદ પ્રભુ અંદર પરમાત્મા સ્વરૂપ છે. ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે આચાર્ય અમૃતચંદ્ર દેવે શક્તિનું કોઈ અદભુત વર્ણન કર્યું છે. અહીં ભાવ શક્તિનું વર્ણન ચાલે છે. ભાવ શબ્દ જે છે એ તો દ્રવ્ય માટે પણ વપરાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે ભાવ તો દ્રવ્યને પણ કહે છે, ગુણને પણ ભાવ કહે છે, નિર્મળ પર્યાયને પણ ભાવ કહે છે, અને શુભાશુભ રાગની મલિન દશાને પણ ભાવ કહે છે. અહીં બીજી વાત છે, અહીં તો ભાવ નામની આત્માની એક શક્તિ, એક ગુણ સ્વભાવ છે એની વાત છે. અને કેવો છે તે સ્વભાવ? તો કહે છે કે કારકો અનુસાર જે ક્રિયા, વિકૃતિ, રાગ તે રૂપે ન થવું એવો આ આત્માનો સ્વભાવ છે. એ પછી કહે છે કે સ્વ આશ્રયે આત્માની જે પવિત્ર, નિર્મળ, નિર્વિકાર પરિણતિ થઈ, સ્વ આશ્રયે આત્માની જે પવિત્ર, નિર્મળ, નિર્વિકાર પરિણતિ થઈ, તેમાં જ્ઞાનની, શ્રદ્ધાની, આનંદની પરિણતિનું જ્ઞાન સમાઈ જાય છે, અને પોતાના સ્વ પર પ્રકાશક જ્ઞાનના કારણે પરનું રાગનું જ્ઞાન પણ તેમાં આવી જાય છે. સ્વને જાણે છે એટલે પર જણાઈ જાય છે. સ્વ પર પ્રકાશક સ્વભાવમાં એ સ્વને જાણે છે એટલે પર એમાં જણાઈ જાય છે, પ્રતિબિંબિત થાય છે. કાંઈ ભગવાન આત્મા પરને જાણવા જતો નથી, સ્વનું લક્ષ્ય કરતા સર્વ જણાય છે. અહીં કહે છે કે જ્ઞાનની નિર્મળ, નિર્વિકાર પરિણતિ જે પ્રગટ થઈ તે પોતાના ગુણનું કાર્ય છે. વર્તમાન રાગથી રહિત થવું, વર્તમાન રાગથી રહિત પરિણમવું તે આ ભાવ ગુણનું કાર્ય છે. આવી વાત છે, વિકારી ભાવથી રહિત આત્મા પરિણમે એવી આ ભાવશક્તિની વાત કરી. અને પહેલા જે 33મી ભાવ શક્તિ હતી એ ભાવ શક્તિમાં તો આત્માની વિદ્યમાન નિર્મળ કોઈ એક પર્યાય છે એવો ભાવ, એવી એ ભાવ શક્તિની વાત હતી. એટલે આ બંનેમાં આ ભેદ છે. તો આ પ્રમાણે અહીંયા ભાવ શક્તિનું વર્ણન પૂરું થયું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સમયસારજીની સ્તુતિ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીશું.
સંસારી જીવના ભાવ મરણો ટાળવા કરુણા કરી, સરિતાવહાવી સુધાતણી પ્રભુ વીરતે સંજીવની. શોષાતી દેખી સરિતને કરુણા બિના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાવૃત તણે ભાજન ભરી. કુંદ કુંદે રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુરા, ગ્રંથાદિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા. અહો વાણી તારી પ્રસમરસ ભાવે નિતરતી, મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી. અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી, વિભાવેથી થંભી સ્વરૂપ ભણી દોડે પરિણતી. તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગડા, વ્યવહારના ભેદભા તું પ્રજ્ઞા છીણ જ્ઞાનને ઉદયની, સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુમાનું જગનો, સંદેશ શ્રી વીરનો વિસામો ભવ ક્લાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો. સુણે તને રસની બંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય, તું રોચતા જગતની રુચિ આળસે સૌ, તું રીજતા સકલ જ્ઞાયક દેવ રીજે. બનાવું પત્ર કુંદના રત્નોના અક્ષરો લખી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી, તથાપિ કુંદ સૂત્રોના અંકાય મૂલ્ય ના કરી.